20 સંવત 2503
જેઠ વદ 30 શનિવાર તારીખ 4/6/77 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસર કળશિકામાં કળશ 4 અને 5 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સમયસર કળશિકા પરના 5મી વખતના સળંગ પ્રવચન નંબર 6
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌસિદાનમ નમો નુરી સૌ આયુર્યાણ નમો નુરી સૌ જયાણ નમો નુરી સૌ ત્રિકાળવર્તી શ્રાવણ ઓમકાર મિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોષ મંગળમ નમઃ સ્વાહાય સ્વાનુભૂત્યા ચાસ્તિ ચિત્ સ્વાહાય ભવાય સર્વા
કલશ ટીકા ચોથો કલશ છે ને આયુ નીન વચનથી રમંતી એનો અર્થ થઈ ગયો આસન ભવ્યું છે વચમાં જેને સંસાર તદ્દન અંતનો કાવ છે એવા નજીક જીવ આસન ભજ્યું કાલકે મારે અર્થ કરશે ને કાલ પહોંચવાનો કાવ છે કાલ લબ્ધિક કરશે જેન વચન દીવ ધ્વની માં કહી છે ઉપાદે શુદ્ધ દિવસ ભગવાનની વાણીમાં દિવ્ય ધ્વનિ દ્વારા આ આત્મા અંતર જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે જાણનાર 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 જેનો સ્વભાવ છે જેની સત્તાથી જાણવું થાય છે જેના હોવાપણાથી જાણવું થાય છે એવું જાણનાર જે ભગવાન આત્મા ટીકાળી જે શુદ્ધ ધ્રુવ તે જીન વચનમાં એને ઉપાદે કીધી આદરણી કીધી છે એ વસ્તુ આદરવા લાયક છે બીજા જ્ઞાનીને રાગ આદિ હોય કેશી પછી પણ એ બધા એ છે વ્યવહાર એ છે ને દેવગુરુ ધર્મ શ્રદ્ધાનો રાગ પંચ મહાવર્તના પરિણામ શાસ્ત્ર સંબંધી પરલક્ષી જ્ઞાનનો વિકલ્પ એ બધા પણ એ છે એ આ વાંધા છે ને વ્યવહાર શીખાય વ્યવહાર હોય છે જ્ઞાનીને વ્યવહાર તો હોય તો છે જ્યાં સુધી પૂરણ વિતરાગ ન હોય ત્યાં સુધી એને દેવગુરુ ધર્મની શ્રદ્ધા હોય છે ચારિત્રવંત હોય તો પંચ મહાવર્ત હોય છે અમથું સમ્યક દ્રષ્ટિને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ પ્રભાવના એવો ભાવ તો આવે છે ખાલી આવ્યું છે ને બધા ત્રણ દર્શન ચૈતન્ય ભાઈ એ લખ્યું ને જગનમોહનલાલજી વ્યવહાર એ છે ઘણું રખા લખ્યું છે જોકે છેલ્લે થોડું એવું લખ્યું એ લક્ષમાં નો લીધું એને એટલે એવી રીતે લીધું છે કે પૈસા બોલાવે છે એમ કે ઊંધગઢ માંથી પૈસા આપ્યા એમને એથી આ વ્યવહારને એ તરીકે કહે છે અહીની સત્ય વાત એ બે કે કે એ બધી વાત જાણે પૈસા લીધા માટે કેટલી હોય જૈન દર્શન માં આવ્યા કરાય અહિયાં તો જૈન વચન માં નિશ્ચય ને વ્યવહાર બે નહી તો છે નથી એમ નહી પછી કે છે વ્યવહાર તો ઠેઠ બધી હોય છે પણ એ આલંબન તરીકે કહેવાય છે વ્યવહાર એમે કે છે પણ આશ્રય કરવા લાયક નથી હિત એ નથી હિતનું સાધન કારણ તો ભગવાન આત્મા જાણક સ્વભાવ જે જાણક સ્વભાવ જાણક સ્વભાવની સત્તા એવું જે શુદ્ધ ચૈતન્ય આત્મા એને વિતરાગની વાણીમાં એને આદર કરવો ઉપાધિ કરવો એમ કહ્યું છે તેમાં સાવધાનપણે રમંતની વ્યાખ્યા કરી સાવધાનપણે એટલે મોહના અભાવ જે પરમા સાવધાન હતો તે મોહ હતો પોતાના સાવધાનપણે મોહ રહિત આત્માના સ્વભાવમાં સાવધાનપણે શુચિ શ્રદ્ધા પ્રતીતિ કરે છે જ્ઞાયક ભાવ એવો સ્વભાવ ભાવ એની જે કોઈ રૂચિ કરે છે એની પ્રતીતિ કરે છે એની શ્રદ્ધા કરે છે એનું વિવરણ ત્રણ નું વિવરણ શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિનું વાસ્તવિક અર્થ શું કે શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે અંદર જે શુદ્ધ જીવ ટીકાળી જીવ વસ્તુ એનો પ્રત્યક્ષપણે એટલે કે મનને રાગના અવલંબન વિના સીધો આત્માનો પ્રત્યક્ષ અનુભવ આત્માના આનંદનો કરે છે એનું નામ જીવને ઉપાધિ કહેવામાં આવ્યો છે આવી વાત કેટલો સરસ અર્થ કર્યો તેનું નામ રૂચિ શ્રદ્ધા ને પ્રતીતિ છે એકલી શ્રદ્ધા કરે કે આ આત્મા છે એની રૂચિ કરે પ્રતીતિ પણ એનો અર્થ એ જાણક સ્વભાવ એવું તત્વ ચૈતન એને પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન ને જ્ઞાન દ્વારા વેદન એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે એટલે ઝીણું બહુ ઝીણું એને પહેલી ઓળખાણ તો કરવી પડશે ને ઓળખાણ તો વસ્તુ થી ત્યાં છે એનું જ્ઞાન જ જ્યાં નથી સાચું ત્યાં તો એના કોઈ રસ્તા જ નથી ઉગરવાના કે છે એનું નામ રૂચિ પ્રતીતને શ્રદ્ધા કહેવામાં આવે છે ભાવાર્થ વચન પૂજગલ છે પાઠમાં એમ આવ્યું ને જીન વચન થી રમનથી તો વચન તો પૂજગલ છે તેની રૂચિ કરતા સ્વરૂપની પ્રાપ્તિ નથી પૂજગળની રૂચિ કરતા કઈ સ્વરૂપની પ્રાપ્તિ તેથી વચન દ્વારા કહેવામાં આવે છે વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાધિ વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય બિંબ તેની સન્મુખનું પણ એનું નામ ઉપાધિ છે તેનો અનુભવ કરતા ફળ પ્રાપ્તિ છે. ફળ પ્રાપ્તિ એટલે સુખ જુએ છે, સુખની પ્રાપ્તિ ત્યાં છે. પુણ્ય પાપના ભાવને અનુભવતા દુઃખની પ્રાપ્તિ છે. નાત્મા જ્ઞાન આનંદ જ્ઞાન સ્વરૂપ પૂરણ નિત્ય એનો અનુભવ કરતા સુખની પ્રાપ્તિ છે. અને જીવોનું ધ્યેય પણ સુખની પ્રાપ્તિ છે. સુખ જોઈએ છે, દુઃખ જોતું નથી, સુખ જોઈએ છે. તો એ સુખનું ફળ સ્વનો અનુભવ કરતા સુખ પ્રાપ્તિ થાય છે. હા 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 હા, આવો મારો કે વ્યવહાર કરતા કરતા થાય એમ કહો એમ કે પંડિતજી કહેતે હું તો ના પાડશે હોતા હે પર આશ્રિત વ્યવહાર આગળ કેશે પાંચમામાં ખૂબ કેશે પાંચમા કૃષ્ણ વચન દ્વારા કહેવામાં ઉપાધિ અનુભવ કરતા ફળ પ્રાપ્તિ કેવું જીન વચન ઉભય નહીં વિરોધ ગુણસીની બે પક્ષપાત નો પરસ્પર વૈભાવ છે. બે માં વિરોધ છે. એક નહીં કે છે કે નિત્ય છે આત્મા, એક નહીં કે છે કે અનિત્ય છે, એક કે છે કે શુદ્ધ છે, એક નહીં કે પર્યામાં અશુદ્ધ છે, એક કે છે કે અભેદ છે, બીજી કે ભેદ છે, એક કે છે કે એક છે, બીજી નહીં કે છે કે અનેક છે. સમજાણું? એક સત્વ ને દ્રવ્યાથી નહીં દ્રવ્યરૂપ, તે જ સત્વ ને પર્યાથી નહીં પર્યાયરૂપ કહે છે. વસ્તુ તો એની છે, એને ત્રિકાળ એની અપેક્ષા એ દ્રવ્યરૂપ કહે છે અને વર્તમાન દશાની અપેક્ષા એ પર્યાયરૂપ કહે છે. બે તો વિરોધ થયો. જે નહીં દ્રવ્યને કહે છે એનાથી જે નહીં પર્યાયને કહે છે વિરોધ થયો. વિરોધ થયો. તેથી પરસ્પર વિરોધ છે તેનું મિટનશીલ છે કોણ? જીન વાણી, જીન વચન, જીન વચન. તેનો વિરોધ મટાડવાના સ્વભાવવાળું છે. કારણ કે અપેક્ષાથી કહે છે, ત્રિકાળ છે તેને દ્રવ્ય કહે અને વર્તમાનને પર્યાય કહે, બે અપેક્ષાથી કહે છે. એ સાદવાદ અનેકાંત એનું સ્વરૂપ છે એવું જીન વચન કહે છે. એ જીન વચન વિરોધનું મિટનશીલ જોયું, મટાડવાના સ્વભાવ વાળું જીન વચન છે એમ કે છે. એટલે દ્રવ્ય દ્રવ્ય દ્રષ્ટિએ પૂરતી ત્રિકાળી છે, પર્યાય દ્રષ્ટિએ વર્તમાન પર્યાય છે. એ જીન વચન સાત ત્રિકાળની અપેક્ષા નીતને વર્તમાનની અપેક્ષા પર્યાય એમ જીન વચન વિરોધનો મટાડશીલ છે. વિરોધને મટાડવાના સ્વભાવ વાળી જીનવાણી છે. હું જાણું છે ને આમે છે કે નહીં. બંને નહીં વિકલ્પ છે. હવે અહીંયા કે આત્મા દ્રવ્ય ત્રિકાળી નિત્ય છે અને વર્તમાન અવસ્થાથી અનિત્ય છે, એ બે ને અહીં તો ભેદરૂપ કહીને વિકલ્પ કયો? ભેદરૂપ વિકલ્પ છે એમ કે. સુજીવ સ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે અને એક ભગવાન આત્મા શુદ્ધ જીવ સ્વરૂપ સ્વરૂપ એનું પવિત્ર ટીકાળી એનો જે અનુભવ એ નિર્વિકલ્પ છે, એમાં વિકલ્પ રાગ નથી. શું કીધું? નિશ્ચય નહીં થી ટીકાળ થી દ્રવ્ય છે, વસ્તુ છે ટીકાળી, એ પણ એક વિકલ્પ છે રાગનો અંશ ભેગો પક્ષની અપેક્ષા. અને પર્યાય છે એ પણ એક રાગનો અંશ છે, અને અનુભવ છે એ તો નિર્વિકલ્પ છે. આ બે નયોની અપેક્ષાથી કહેવું એ તો એક રાગના ભાગનું અવલંબન છે, માટી સ્વવિકલ્પ છે, અને અનુભવ કરવો એ નિર્વિકલ્પ છે. આવી વાતો તેથી શુદ્ધ જે વસ્તુનો અનુભવ થતા બંને નહીં વિકલ્પ જૂઠા છે. એટલે દ્રવ્ય નિત્ય છે એ જૂઠું છે એમ નહીં, પર્યાય અનિત્ય છે જૂઠું, પણ એનો જે વિકલ્પ છે ભેદ પાડીને વિકલ્પ વિચારે છે એ વિકલ્પ છે જૂઠો છે. સમજાણું કાંઈ અનુભવ તો ટીકાવી નો થાય છે, અને થાય છે પર્યાય માં અનુભવ. ટીકાળી દ્રવ્ય એનો અનુભવ થાય પર્યાયમાં, એ પર્યાય પોતે નિર્વિકલ્પ છે. આ તો અત્યારે અનુભવ નિર્વિકલ્પ છે. આવું કઠણ જૈન મહારાજ એને કોઈ બીજો હેલો રસ્તો છે, હેલો બીજો કોઈ નારદ તો આ છે એમાં હેલો કેવો ને કેવો હેલો સમજા ને સમજા અમારે હેલો તો રાખ ને હેલ છે. કેવું છે જીન વચન? સાદ પદાંકે સાદવાદ અનેકાંત જેનું સ્વરૂપ પાછળ કયું છે કહેવાય ગયું છે કે આત્મા સત્તાથી જોવું તો દ્રવરૂપ છે, અભેદથી જોવું અને એ સત્તાને ભેદથી જુઓ તો ગુણરૂપ છે. આવી ગયું છે અનેકાંત છે. ત્રીજે પાને ત્રીજી લીટી જે કોઈ સત્તા સ્વરૂપ વસ્તુ છે તે દ્રવ ગુણાત્મક છે, તેમાં સત્તાથી અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય છે, તે સત્તા ભેદપણે ગુણરૂપ કહેવાય છે. આનું નામ અનેકાંત. ત્રીજે પાને પહેલી લીટી ત્રીજે પાને પહેલી બે ત્રણ લીટી છે. ભાવાર્થ જે કોઈ વસ્તુ માત્ર છે તે તો નિર્ભેદ છે, વસ્તુ જે છે એમાં કઈ ભેદ નથી. કેમ કે પર્યાય ટીકાળને જોવે એમાં ભેદ ક્યાં રહે? વસ્તુ માત્ર અભેદ છે, જય પર્યાય પણ અભેદ અભેદ છે, જુદી પાડે તોય ભેદ થાય. આમ તો અભેદ વસ્તુ એ વસ્તુ માત્ર વચન દ્વારા કહેતા જે કોઈ વચન બોલાય છે તે જ પક્ષરૂપ છે. કથનમાં આવે કે હું દ્રવ છું એ પણ એક પક્ષ થઈ ગયો, વિકલ્પ કર્યાય છું એ પણ એક રાગ વિકલ્પ થયો. આય સુધીના પક્ષને પણ રાગ કહે છે. રાગ કોને કેવો એની વ્યાખ્યા કઠણ. બાયડી છોકરા કુટુંબ ધંધા ઉપર રાગ 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 એ તો કઈ અશુભ રાગ ની વાત છે. અહીંયા તો આત્મા દ્રવ છે, વસ્તુ છે, એવી એક વિકલ્પની વૃત્તિ ઉઠે છે એ પણ એક રાગ છે. કારણ કે વસ્તુ જ્ઞાન સ્વરૂપ ને આનંદ સ્વરૂપ છે, એમાં વૃત્તિનું ઉત્થાન એના સ્વરૂપમાં છે નહીં. ધાન એટલે ઉત્પન્ન થયું. દ્રવ છું, પર્યાય છું, એવો જે વિકલ્પ છે એ કઈ વસ્તુના સ્વરૂપમાં નથી. વસ્તુને બોલાય તે પશુ છે. કેવા છે આસન ભાઈ? સ્વયં વાંત મોહા. હા, સહજપણે, સ્વયં એટલે સહજપણે, વાંત એટલે વમી નાખ્યું છે, મિથ્યા વિપરીત પણ એવી ભાષા દીધી છે. વિમી નાખ્યું છે એમ માણસ વિમી નાખે એ ફરીને ન લે, કૂતરા ખાય કમન, એમ જેને મિથ્યાતને છોડી દીધું છે. ભ્રાંતિ વસ્તુ જે હું અખંડાનંદ છું એવો અનુભવ થતા મિથ્યાતનો નાશ થઈ ગયો છે, એ મિથ્યાતને વિમી નાખ્યું છે. વમી કહેવાનો અર્થ કે વમન કર્યું એ એટ કરીને લે નહીં. સ્વયં વાંત મોહા સહજપણે વમી નાખ્યું છે મિથ્યા, એટલી વિપરીત પણ મોહન વ્યાખ્યા આટલી બસ નહીં. તદ્દન રાગ દ્વેષનો માસ એમ નહીં, મિથ્યાત્નો નાશ. હવે જણી જણી જીણી જણી વાત આવે છે. ભાવાર્થ આમ છે કે અનંત સંસાર જીવોને ભમતા થતા જાય છે. ચાર ગતિમાં રખડતા અનંત સંસાર અનંતકાળ જાય છે. આ ભાવ એ પેલા ભાવ એ પેલા ભાવ એ પેલા ભાવ એ પેલા ભાવ એમ ભાવની રાસ અનંત થઈ ગઈ. કોઈ અનંત કાળમાં ભાવ વિનાનો રહ્યો નથી. એવો ભાવ ભ્રમણ કરતા અનંત કાળ જાય છે. નરક ને નિરોધ, કૂતરા ને કાગડા ને કીડીયું ને એવા એવા પરિભ્રમણ ભાવ કરતા તો અનંત કાળ જાય છે. અનંત કાળ ગયો પરિભ્રમણ કરતા કે છે. અનંત સંસાર જીવોને ભમતા થતા જાય છે. જે સંસારી જીવ આંશદાય લીધો છે, અનંત સંસાર જીવોને ભમતા થતા જાય, રખડતા રખડતા અનેક માણસ પણ અનંત વાર મેળ્યું છે. અને કોઈ બે હતો ત્યારે ઢોરમાં ગયો ને નરકમાં ગયો છે. અનંત સંસાર જીવોને ભમતા જાય છે, રખડતા જાય છે. તે સંસારી જીવ એક ભવરાશિ છે, એક અભવરાશિ છે. એક ભયનો ઢગલો છે, રાશિ છે ને, ભય રાશિ છે. એક જીવ યુગતા મોક્ષ ને લાયક માટે એવી આ ભવ્ય રાશિ છે, રાશિ ને ઢગલો. એક અભવ્ય રાશિ છે, તેમાં અભવ્ય રાશિ જીવ ત્રણેય કાળ મોક્ષ જવાના અધિકારી નથી. અભવ્ય જીવ એ છે કોરડું મગ એવા, કોરડું મગ થાય મઠ ને અડદ ને કોરડું ક્યાં કહેતા નહીં ચડે એવા, ક્યાં કહેતા હું ક્યાં કહેતા
કોરડું
કોરડું આ મગ મઠ ન ચડે એવા હોય છે ને અંદર, એની ખબર નથી. મૂંગ અડદ મઠ મઠ સબ કોરડું પાણીમાં બફાય નહીં એવા હોય છે, કેટલા હોય છે, થોડા હોય છે. નવા હોય ત્યારે હજી ઘણા ન ચડેવા હોય, પણ એમાં કઈ બધા ન ચડેવા ન હોય. જૂના થાય ત્યાર પછી કેટલા બહુ થોડા રે કોરડું એને કે છે. તમારે શું કીધું, કોરડું એવા અભવી જેવો પૂર્વ મઠ મગ જેવા છે કે જેમ જેમ લાખ પાણી પાણીમાં નાખો કુરુડ મગ ને બફાય નહીં, ભરડે ભૂકો થાય, ઘંટલે ભૂકો થાય બફાય નહીં, એવા અભવી જીવની અનંત રાશિ છે કે જે ચાર ગતિમાં ભરડે ભૂકો થાય, જીર્ણ એવી ક્રિયાકાંડ કરે કે ભૂમિગ્રહ જાય, અને એવી ક્રિયાકાંડ પાપની કરે કે નિગોદમાં અમનર ખાતું નકે જાય, પણ એની કોઈ મુક્તિ થાય નહીં. હા હા, ત્રણેકા મોક્ષ જવાને અધિકારી નથી. ભવ જીવોમાં હવે ભવિનામ પણ બે પ્રકાર. હા હા, ભવ્ય એટલે મોક્ષ જવાને લાયક, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત થવાને લાયક, એમાં કેટલાક જીવો મુક્ત જવાને યોગ છે, કેટલાક જીવો તો મુક્તિ થવાને લાયક છે ભયોમાં. તેમને મોક્ષ પહોંચવાનું કાળ પરિમાણ છે. આ ઓલા રતનજીને નથી બેસતું, છે રતનજીને મુખત્યા સરામપુર કે નહીં, અર્ધપુર જ નહીં, અર્ધપુર નહીં, જયારે કરે ત્યારે અર્ધપુર કહેવાય એમ કે છે. જૂઠી વાત છે, એ વાત અહીં. તેમને મોક્ષ પહોંચવાનું કાળ માપ છે. કેટલાક જીવો ભવિ જીવો મોક્ષ જવાને લાયક છે એમાં પણ પહોંચવાનું એનું કાળનું માપ છે. વિવરણ જીવ આત્મકાળ વિતતા મુક્ત છે. આ જીવ છે, આ જીવ આત્મકાળ વિતતા મુક્ત છે એવી નોંધ કેવો જ્ઞાનમાં છે? કેવ જ્ઞાનમાં એની નોંધ છે. માણસ સંત કહેતા કે ભાઈ મારું નામ છે કે નોંધમાં હતા. આ ભવ્યજીવમાં કેટલા ભૂખ જવાને લાયક છે એનું પણ કાળનું માપ છે. એ કેવ જ્ઞાનમાં એની નોંધ છે. તે જીવ સંસારમાં ભમતા ભમતા જયારે અર્ધપુર પ્રાપ્ત માત્ર રહે છે. હા શબ્દ છે એ ના પડે, અર્ધપુર માત્ર આને સુધારવા માંગતા છે એ બંને બંધ રહે પોતાની દ્રષ્ટિએ, કારણ કે આ અર્ધપુર સંસાર રહે ત્યારે પણ એમ કે છે કે નહીં. પામે ત્યારે અર્ધ પૂરો થઈ જાય સંસાર એમ કે છે, એટલે આ એને વિરુદ્ધ લાગે છે. અર્ધ પૂર્ણ પરાવર્તન માત્ર રહે છે ત્યારે જ સમીકત ઉપજવાનો યોગ છે. કાળ લબ્ધિનું મુખ્યપણું બતાવ્યું છે અત્યારે, મુખ્યપણું બતાવ્યું છે. આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. જયારે અર્ધપુર પરાવર્તન એમાં પણ અનંતી ટોવીસી જાય, અર્ધપુર પરાવર્તન અનંતી રથંકરો થાય. અર્ધપુર પરાવર્તન એક પુદ્ગલના અનંતમા ભાગમાં અનંતી ટોવીસી જાય. હા, એવું અર્ધપુદ્ગલ પરાવર્તનના કાળનું માપ છે ત્યારે એ સંકેત પામે, ત્યારે એ સંકેત ઉપજવાનો યોગ છે. આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. यद्यपि संकेत रूप जीवदरे प्रणमय छे, संकेत रूपे प्रणमय छे तो आत्मा पोते तथापि काल अंधि विना करोड़ रूपये जो करवामां आवे तो पण जीव संकेत रूप प्रणमन ने योग नहीं काल अंधिना मुखगुण थाय। અને હું તો એને પહેલેથી 72 સાલથી કહ્યું કે ભાઈ કાલ લબ્ધિ છે એ ખરી, પણ કોને જ્ઞાન થાય એને? ઓલી તો ધારણા થઈ એક, પણ જેને સમ્યક દર્શન આ જગતમાં સર્વજ્ઞ છે તે એ પ્રશ્ન આવેલો 72 સાલ, 61 વર્ષ, 60 વર્ષ, 1 વર્ષ બરા પ્રશ્ન સંપ્રદાય ચલ કે સર્વજ્ઞ દીઠ મેં એસા હોગા આપણે ક્યાં પુરુષાર્થ કર સકે, કેવળ એ દીઠ મેં તો જઈ કેવળી છે જગતમાં સર્વજ્ઞ છે એક સેકન્ડના અસંખ ભાગમાં એક જ્ઞાન ગુણની એક પર્યાય ત્રણ કાળ ત્રણ રૂપને જાણે અનંત કેવડીને જાણે એવી એક સમયની પર્યાયની સત્તા હોવા પણ જગતમાં છે કોને બેસે કે નહીં બેસે જેને જ્ઞાન સ્વભાવમાં ભગવાન બેસે એને એ બેસે જ્ઞાન સ્વભાવમાં કેવળ જ્ઞાન આવું છે એક સમયનું ત્રણ કાળ ત્રણ આવો એ તો બધું હલે સાપણે હલે સવનમાં બપોરે રાતે સવન કેવળ જ્ઞાન જ મહિમા જેનો પર્યાયમાં જ્ઞાનનો સ્વભાવ જ્યાં પૂરણ ખીલી ગયો છે જેની શક્તિમાં તો પૂરણ કેવળ જ્ઞાન હતું કેમ કે આત્મા પોતે સર્વજ્ઞ શક્તિ વાળું થતો છે અભવી હોય તો પણ સર્વજ્ઞ શક્તિ વાળું થતો છે અભવીને પણ સર્વજ્ઞ ગુણ પડ્યો છે હા કયું થોની 85માં એક જણા ચર્ચા થઈ મોહનલાલજી હતા એ કે અભવીને ત્રણ આવરણ હોય મતિ શ્રુત ને અવધિ મન પર્યંત કેવળ બે આવરણ ન હોય 85 સાલમાં ચર્ચા થાય 48 વર્ષ હું આવ્યો 50 નું કામ રહેશે નહીં અભવીને 5 આવરણ છે મતિ જ્ઞાન આવરણ શ્રુત જ્ઞાન અવધિ મન પર કેવળ જ્ઞાન આવરણ છે અભવીને 5 આવરણ છે એનો અર્થ થયો કે કેવળ જ્ઞાનાવરણી છે તો શક્તિમાં કેવળ જ્ઞાન છે એનું આવરણ નિમિત્ત રૂપે છે ન્યાય સમજાય છે બધામાં છે પણ બેસે ત્યારે ને હા હા જગતમાં સર્વજ્ઞ પર્યાય આ બધા વાંધા ઉઠ્યા છે ને અત્યારે સર્વજ્ઞ સર્વજ્ઞ એટલે મહેન્દ્રભાઈ કિશોરી નો નહોતો માનતા મહેન્દ્ર એટલે પંડિત હતા ને ન્યાય છે નિયત વાત છે ના સર્વજ્ઞમાં સર્વજ્ઞમાં પુરુષાર્થ આવે છે સ્વભાવ સર્વજ્ઞ ગુણ તરફ જોડવાનો આ જગતના સર્વજ્ઞ પરમેશ્વર છે એવી સત્તાનો સ્વીકાર કરવા જ્યાં જાય છે એનો સ્વીકાર કરવા જાય છે તેથી તો કહ્યું એસી ગાથામાં જો જાણી અરહંત દુર્ગુણ પજે અરિહંતની જે પર્યાય કેવળ જ્ઞાન જાણે એ આત્માને જાણે મૌન ના થાય. એસી ગાથા સીધી તો ક્યાંય વાંચ્યું છે ક્યાં? પ્રવચન સાર તો એટલું છે મારી ના તો મોતે નહીં વાત. જેને સર્વજ્ઞ પર્યાય જગતમાં છે એવું જેને જ્ઞાનમાં બેસે ભગવાને ભવ ભાયા નથી એના, એને ભવ હોય નહીં. મોટી ચર્ચા ચાલી 61 વર્ષ પહેલે, એમાંથી ને એમાંથી એક હતા. રોજગાવાળા ઉધમસિંહ બોટાદમાં રહેતા. પછી તમે એકદમ મુંડાવી શું કરવા બેઠા હતા? તમે કેવી જ્ઞાન દીખ્યો તે અંદર ને અંદર ટકાવવાની. હું તો આંબતો હતો તું બાપુ. હા, જેને આ જ્ઞાન સ્વભાવ તો ટીકાઉ વસ્તુ પ્રભુ છે એની એક સમયની વર્તમાન દશામાં પર્યાય છે એનો સ્વભાવ છે જાણવું. એ જાણવું કોને ન જાણે, એ જાણવાની દિશાને હદને પરિમિતતા હોય નહીં, મર્યાદા ન હોય, અસીમા. હા, ત્રણકાળ અને એમ ન જાણે તો એક આત્મા ત્રિકાળ છે અને એ જાણતો નથી કે આત્મા ત્રિકાળી છે કે નહીં. અનાદિ અનંત પર્યાય અનાદિ, એકને જાણે તો અનંત ને જાણે થઈ ગયું ટીકાળ થઈ ગયું અંદર. હા હા, અને જયારે એને ત્યારે કાલબ્ધિ નું જ્ઞાન થાય એમ કહ્યું. આ તો કાલબ્ધિ ધારણા રૂપે તૂટી, પણ કાલબ્ધિ નું જ્ઞાન ક્યારે થાય? કે અંતર જ્ઞાન સ્વરૂપમાં અનુભવમાં જાય દ્રષ્ટિ, ત્યારે આ કાળે કેત ધર્મ થયો એવી કાલબ્ધિ નું જ્ઞાન એને હાથમાં થાય. પંડિતજી હા હા હા, આ તો 50 વર્ષ પહેલાની વાત છે. હે, રવિશંકરો મોકલી એ 84 સાર, એ 84 સાર માં. હા, 72 84 માં એક વાંચન ચાલતું હતું, એમાં દ્રવિશંકર હું આવતો હતો 84 સાર. એને કેટલા થયા? 49 84 કાલ નિમિત્ત છે પણ એ છે દામનગરમાં 84 તો માં હું જાઉં તો રાણપુર. એ પેલા જીવરાજજી ને એ દામોદર શેર બે વાતો કરતા હતા અને જરી પરમાળો હતો એમ કહીતો જે કાળે જે થવાનું થાય તે કાળે આવો ચોવીતર તો થાય ફલાણું થાય ટીમ થાય બધી વાત હતી. પણ થાય એનો શ્રદ્ધા કોને કે વાતો કેવી છે ને? જે કાળે જે થશે તે થશે, પણ તેનો નિર્ણય કરે કોણ? એનો નિર્ણય જ્ઞાન સ્વભાવ સન્મુખ થયા વિના એનો નિર્ણય હાથો થાય નહીં. ક્રમબદ્ધ નો કહો કે કાલબ્ધિ નો કહો, દરેક દ્રવ્ય ક્રમબદ્ધ છે. સમય સમય પહેલે જે સમય જે પર્યાય જ્યાં 102 ગાથાનો છે પ્રવચન સાર. જન્મ ક્ષણ છે દ્રવ્યની પર્યાય ઉત્પત્તિની ઉત્પત્તિનો કાળ છે. જન્મ ક્ષણ જન્મ ઉત્પત્તિનો તે સમય તે પર્યાય તે કાળે થાય છે દ્રવ્યમાં. હા, હમ જાણું કાંઈ. એવું જે ક્રમબદ્ધને જન્મક્ષણનો નિર્ણય કરવા જાય ત્યારે એનું લક્ષ પર્યાય ઉપર ન રહે, અંતર દ્રેવ સ્વભાવ ઉપર જાય ત્યારે તેને ક્રમબદ્ધનો અને તે તે ક્ષણે ઉત્પન્ન થવાના કાળનું જ્ઞાન ત્યારે તેને હાથમાં થાય. પંડિતજી જેની વાત કરતા સબંધર સે આયા થા, બહોતેર ગયા થા, બહોતેર વર્ષ, બહોતેર કી સાલ, બહુ તકા, એક દિવસ તો છોડ દિયા સંપ્રદાય. યરાજ મહારાજ બધા ગુરુ હતા, શાંત સાહેબ. જયારે હું નીકળી ગયો જયારે રેતનું કહ્યું, આ શ્રદ્ધા નડે નહીં હો ગાંધી, જો મૂર્તિ નહી તો મૂર્તિ ન માને નહી, મૂર્તિ માને શ્રદ્ધા નડે. આ મૂળ જ વાંધા આમાં છે, આખા મૂર્તિ પૂર્તિ પછી રહી. જેને આત્મા એક સમયની પર્યાય કેવળ જ્ઞાન જાણે એને થાય બહાર નહીં, પણ એ કેવળ જ્ઞાની સત્તાના સ્વીકાર વાળાને એ દીઠું એવું થાય ની શ્રદ્ધા હોય ને, સમજાય છે? એની શ્રદ્ધા થતા તો સ્વતંત્ર સન્મુખ થાય, ત્યારે થાય. એ વખતે સન્મુખ નો એટલો પ્રશ્ન હતો, પણ જ્ઞાનમાં આ વાત બેહે છે અને એમ હતું. જેના જ્ઞાનમાં સર્વજ્ઞ છે એમ વાત બેહે છે એને ભોગ ન હોય, એક બે ભવ હોય જાણવા લાયક નથી. આ તો 72 સાલ, કેટલા વર્ષ જન્મ્યા પેલા, એ દિલીપ તું તો ક્યાંય બોલ્યો ભવ માં ક્યાંય હોય. હા, કાલ નદી ની મોટી તકરાર અમારે પહેલેથી આવતી, મોટી નિશાન ટીકો, તે નિશાલથી કર્મનું ચાલતું, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય, જ્ઞાનાવરણ ને જ્ઞાનથી બીજું કહું જૂઠી વાત છે. વિકાર અને અલ્પિન્નતાના પરિણામનો પોતાનો કાળ છે, પોતી પોતાથી થાય છે. કર્મ તો નિમિત્ત માત્ર ચીજ છે. પણ હે સ્વતંત્ર છે. હા, અહીંયા કાળલબ્ધિ કીધી છે, એક વસ્તુ છે, પણ તે કાળલબ્ધિના કાળમાં પાંચે સમય આય હોય છે. સમજાણું કાંઈ પાંચે સુનવાય એટલે જીવ વિનાયક સ્વરૂપ છે, જેનો સ્વભાવ અને જેની એક સમયની પર્યાયમાં ત્રણકાળ જણાય છે એવો પર્યાયનો સ્વભાવ, એ સ્વભાવનો નિર્ણય કરતા પોતાનો વિનાયક સ્વભાવ છે એનો નિર્ણય થાય છે. એટલે સ્વભાવ આવ્યો, એના તરફનો પુરુષાર્થ છે, પુરુષાર્થ આવ્યો, એ જ કાળે તે થવાનું છે તે કાળ આવ્યો, તે જ કાળે તે ભાવનું ભવિતવ્ય છે તે ભાવ આવ્યો, અને તે જ કાળે કર્મના નિમિત્તનો અભાવ છે એ પણ નિમિત્ત આવ્યું. એક જ સમયમાં પાંચે છે. હા, ઝીણું પડે, ઝીણું પડે. અહીંયા કે છે આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. જોયું ત્યારે સંકિત પૂજવાને યોગ છે અર્પુદ્ર. યદ્યપિ સંકિત રૂપ જીવધર પ્રણમે છે, તથાપિ કાળ લબ્ધિ વિના કરોડ ઉપાય કરવામાં આવે તો પણ જીવ સંકિત રૂપ પ્રણમવાને યોગ નથી એવો નિયમ છે. એ પણ હોય જ તે કાળબુદ્ધિ ની હારે પાંચે સમય હોય જ. આ તો જ્ઞાન કરવાની વાત છે, ન તો ન જાણે એ વાત અહીં છે ને. હા, આથી જાણવું કે સંકિત વસ્તુ યત્ન સાધ નથી. પ્રવચન સારમાં જોવું તો જ્યાં ત્યાં પુરસાદ. હું સંકિત તો પાનો છું, પણ હજી ધાન ચોર છે એ માટે કર બાંધીને પુરસાદ આવે છે ને, કમર બાંધીને બેઠો બરાબર પુરસાદ થયો. રાગને છેદવા. હા હા હા, સમજાણું કઈ પુરુષાર્થ પોતા છે, કાલબ્ધિના કાળમાં પુરુષાર્થ તો છે, કાલબ્ધિના મુખ્યતા કરી જાય. ચોથું કવશ થયું ને, હવે પાંચમું. વિવરણ મય શાદ યજ્ઞપિ, શાદ યજ્ઞપિ પ્રાક પદવ્યમ ઈય નિહિત પદાનામ હંત સંસ્થાલંબ તદપિ પરમ અર્થમ ચિત ચમત્કાર માત્રમ પર વિરહિતમ અંત પશ્યતામ નેશ ન એષ કિંચિત. વ્યવહાર નહીં યજ્ઞપિ હસ્તાલંબ સાત, વ્યવહાર નહીં ની કથન જેટલું કથન એની વ્યાખ્યા, વ્યવહાર નું અર્થ કથન કથન ભેદ પાડીને કર્મ કથન કથન માટે. હા હા, તેનું વિવરણ જીવ વસ્તુ નિર્વિકલ્પ છે, ભગવાન આત્મા તો અખંડ અભેદ ચીજ છે, એમાં કોઈ ભેદે નથી ને રાગે નથી. તે તો જ્ઞાન ગોચર છે, ભગવાન આત્મા તો જ્ઞાન ગમ્ય છે. અંદર જાણવાના જ્ઞાન ને ગમ્ય છે, રાગ ને વિકલ્પ ને ગમ્ય આત્મા નથી. સમજાવું કઈ? આવી વાત, એકાંત તાણી ને બે ભગવાને દીઠું થશે, આપણે પુરુષાર્થ શું કરી શકીએ, માટે સર્વ લેવડાવો. સરંગ છે ને, કારણ કે ત્યાં નિયત થઈ જાય છે, એમ કઈ ઉડાવે છે. બાપુ તને ખબર નથી ભાઈ, હા સર્વજ્ઞ તો અનંત છે, સીધ અનંત સર્વજ્ઞ છે. લાખો કેવળી ઓછો વીસ તીર્થંકર કેવળી પરમાત્મા બિરાજે છે, અને તેના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોક હસ્તામળકની પેટી જણાય છે, હાથમાં જેમ આંબળું જણાય એમ જણાય છે, અને જગતની બધી અવસ્થાઓ કણબદ્ધ થાય છે. એક પછી જે થવાને કારણે તે થાય છે. એ બધું ભગવાને ગઈ અવસ્થાઓને જાણે, નથી થઈને પણ વર્તમાન પ્રત્યક્ષ જાણે છે. પર્યાય દ્રવ્યમાં અત્યારે નથી, ભવિષ્યની, છતાં ભવિષ્યમાં થશે તેને વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે છે. હા હા, આ જ્ઞાન સ્વભાવ. ઋષભદેવ ભગવાન સંકિત સહિત ત્રણ જ્ઞાન સહિત 83 લાખ પુર રહ્યા, ચારિત્ર ન થઈ, રાગ હતો, વિકાર હતો, ઇસ્ત્રીઓ હતી, રાજપાત. તીર્થંકર જેવાને સંકિત સહિતમાં 83 લાખ પુર ચારિત્ર ન આવ્યું, એટલે કોઈ કંઈક સંકિત હોય ને ચારિત્ર આવવું જ જોઈએ તરત. આવે પણ તરત જ આવે એમ નહીં, 83 લાખ તીર્થંકર જેવા 83 લાખ પુર. ભરત ચક્રવર્તી ને પણ 77 લાખ પુર હતો, ચક્રવર્તી પદ માં ગયા, નાનમાં 6 લાખ પુર પછી ચક્રવર્તી પદ માં 77 લાખ અંગસ્ત માં ચક્રવર્તી પદ સિવાય પછી પહેણા. હા, ચારિત્ર છે એ તો અંતરમાં સમ્યક દર્શન થયા પછી અંતરમાં જમવટ ஆனந்தமா ரம்மன் பிரம்மன் புத்தீந்திரி ஆனந்தமா ரமன்தா என்ன நான் சாரித்திரம் சாரித்திர கோய் பாய் கிரியா காண் பண்ணி மாவட்டத்தை கோய் சாரித்திரம் தெரிய கேசே பான்சையும் வாய் ஜீவனும் சங்கீர்த்தையும் க்ஷாய் சங்கீர்த்த குரோடு அபிஜோபர் சுதி சாரித்திரனும் வாய் மாட்டேன் சாரித்திரம் நோய் மாட்டேன் சங்கீர்த்தன சமய ஜான சருபாச்சரம் நிதி એમ નથી સમજાણું કાંઈ એ સ્વરૂપાચરણ ના પડે રતનચંદ સ્વરૂપાચરણ ચોથે નથી ના ખબર છે અનંતાનંદ મંદિર નો અભાવ થયો એટલો આચરણ સ્વરૂપ નથી હારી માલિક સિદ્ધાંત પ્રવેશ ગોપાલદાસ બરૈયા એમાં વસ્તુ થઈ છે તેમાં કીર્તનો અનંતાનો મંદિર ગયો એટલી તો સ્વરૂપની કીર્તા છે એનું ચારિત્ર નામ ન અપાય ચારિત્ર તો જયારે પંચમ ને છઠ્ઠું નુકસાન થાય શાંતિ ની શાંતિ શાંતિ વધી જાય અંદર ત્યારે ચારિત્ર નામ અપાય સ્વરૂપાચરણ ચારિત્ર તો ચોથે ગુણસ્થાને હોય છે એની ના પડે છે શું થાય હું કે છે વગર ઢોરનું હું વગર ભરવાડે શું કે છે નહીં ઢોર હે ધણી વિના ધણી વિના ઢોર આવે ક્યાં ઢોર જાય ધણી હોય તો ખ્યાલ આપે ક્યાંય આ બધું નથી ખોવાનું હા ધણી વિનાના ઢોર કેવળ જ્ઞાની પરમાત્માના વિરહ પીડ્યા એના સજ્જ નિર્ણય કોની પાસે કબૂલ કરાવવા હા એ વાત છે જીવ વસ્તુ તો નિર્વિકલ્પ છે તે તો જ્ઞાન જન્મ છે એ જ્ઞાનથી જણાવી ચીજ છે કોઈ ક્રિયાકાંડથી વ્રત નિયમને એવા વિકલ્પથી જણાવી ચીજ નથી તે જો એ વસ્તુને કહેવા માંગે ત્યારે એમ જ કહેવામાં આવે કે જેના ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર તે જીવ જો ભેદભાઈ જેના ગુણ દર્શન જ્ઞાને ચારિત્ર ગુણ એટલું તો એને ભેદ પાડી વિના સમજાવી શકાય જ નહીં એટલો તો વ્યવહાર આવ્યા વિના રહે નહીં છતાં એ વ્યવહાર આદરણીય નથી એ છે સમજાણું કાંઈ જેના ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર્ય જીવ જો કોઈ બહુ સાધિક સાધિક એટલે વધારે બુદ્ધિવાળો હોય તો પણ આમ જ કેવું પડે એમાંથી બીજો કોઈ ઉપાય બહુ તો ટૂંકું લેવું હોય 10 મિનિટ તમે એમ કહી જ્ઞાનથી આત્મા પેલા વળી 8મી દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત થાય તે આત્મા એમ લીધું 8મી ગાથ 8મી દસમે કે જ્ઞાન એટલું તે આ જ્ઞાન ત્યાં એટલો તો ભેદ પડ્યા વિના સમજાવાય એટલો તો વ્યવહાર વચમાં આવ્યા વિના રહેતો નથી પણ એ વ્યવહાર એ છે હા હા આવું કામ વાતે વાતે ફેર પડે વસ્તુને જે રીતે છે એ રીતે ન સમજે તો ઘણો ફેર પડી જતો હા હા કેમ ભાઈ આટલું કહેવાનું નામ વ્યવહાર છે શું કહ્યું કે આ આત્મા નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ છે પણ એને ભેદ પાડીને કહેવું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્મા છે ને દર્શન જ્ઞાન સાચી જીવ એટલો ભેદ પાડીને કેવો એના વ્યવહાર. એ અહીં નથી, આ તો આ વ્યવહાર એ છે. એ વાત છે આટલું કે અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે, તેમાં વિકલ્પ બીજા બહુ અયુક્ત છે. તેમાં વસ્તુ તો એક રૂપ ન્યાય ઘન ચૈતન ઘન જ્ઞાનનો પિંડ પુંજ પ્રભુ છે, એમાં આવા ભેદ ઉપજાવવા એ તો અયુક્ત છે. વસ્તુ તો નિર્વિકલ્પ ભેદ છે, શંકા કરે શંકા તેમાં વિતર ઉપજાવવા અયુક્ત છે, ત્યાં સમાધાન આમ છે. વ્યવહાર નહીં હસ્તાલમ છે, જોયું એનું ફળ છે પુણ્ય અને વિકલ્પ, પણ આવ્યા વિના રહેતો નથી. 11મી ગાથામાં કીધું ને કે વ્યવહાર નહીં હસ્તાલમ છે, એમ જૈન વચનમાં ઘણું કહ્યું છે. શુદ્ધ નહીનું હસ્તાલમ જાણી વ્યવહારનું ઘણું કથન છે, પણ એનું ફળ સંસાર છે. 11મી ગાથા સમય સારે નહીં ભાવા જયચંદ્રીનો ભાવા. વ્યવહાર નહીં હસ્તાલમ છે, ત્યાં હસ્તાલમ શુદ્ધ વાપર્યું છે. જેવી રીતે કોઈ નીચે પડ્યો હોય તો હાથ પકડીને ઊંચો લીશે, એટલું તો નિમિત્ત છે હોય. તેવી રીતે ગુણગુણીરૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનો એક અંગ છે. તદ્દન જ્ઞાની હોય ને સમજાવવું હોય તો આ વિના કોઈ ઉપાય નથી. તુજે જ્ઞાન આઠમી ગાથામાં કહ્યું ને કે આત્મા તો સાંભળનારો આત્મા સાંભળીને ટક ટક જોઈએ છે, ત્યારે ગુરુ અર્થ કરે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર ને હંમેશા પ્રાપ્ત થાય તે આત્મા. એટલો વ્યવહાર કર્યો દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત થાય તે આત્મા, એટલો ભેદ સમજાય. બીજો કોઈ ઉપાય નહીં હોય, છતાંય ભેદ કથનથી સમજાયો, છતાં કેનારને ભેદ અનુસરવા લાયક નથી, ત્યાં સાંભળનારને ભેદ અનુસરવા લાયક નથી, એમ ત્યાં પાઠ છે. આઠમી ગાથા વ્યવહાર આવે ખરો પણ અનુસરવા લાયક નથી. હા હા, આવું બધું લાંબુ કેટલું સાંભળવું. ભેદ કરે જ્ઞાન ઉપજવા, જ્ઞાન ઉપજવાનું એટલે તદ્દન જ્ઞાની છે એને એટલું કહેવાય. જો આ જ્ઞાન થી આત્મા એટલું વાત. બીજે ઠેકાણે એવું પણ દેલું છે કે વ્યવહાર સ્વવિકલ્પ હોય એને વ્યવહાર આવે, નિર્વિકલ્પ હોય એને વ્યવહાર, એવું અર્થમાં દીધો છે. વ્યવહાર નહીં ઊંચો પકડીને રહી, ગુણગુણી ભેદ કથન જ્ઞાન ઉપર નહીં અંગ છે. જીવનનું લક્ષણ ચેતના એટલું કહેતા જોવાય ત્રણે કાઢ્યા ચાલે કાઢી નાખી ન્યાય જે ત્રણ તો એક કિલો. જીવનું લક્ષણ ચેતના, ચેતન જે આત્મા એનું લક્ષણ ચેતના. ચેત હું જાણવું દેખવું, જાણવું દેખવું જેની ભૂમિકામાં એ ચેતના, એ ચેતના, એ ચેતનાત્માનું લક્ષણ છે. આટલો ભેદ કથન એ વ્યવહાર. જીવનો લક્ષણ ચેતના કહેતા પુદગળાદિથી અચેતન દ્રષ્ટિ ભિન્નપણાની પ્રતીતિ ઉપજે. જોઈ જડથી ભગવાન જુદો છે એવી પ્રતીતિ ઉપજે છે. જ્યાં સુધી અનુભવ થાય ત્યાં સુધી ગુણગુણી ભેદ કથન જ્ઞાનનું એક અંગ છે. આવે કથન એને આવ્યા વિના રહે નહીં. વ્યવહાર નહીં જેમના સ્થળ છે તેઓ કેવા છે, વ્યવહાર નહીં નિયમિતપણે આવે છે કેવા છે એની વ્યાખ્યા કરશે.